कि वो अद्भुत भंडारा देवनु अवचदाना बंदे साथे परीसो मारू भाई बल्ले કૈસુના કૃત્ય તેનો 21મો અધ્યાય વાંચીએ તથા સાંભળીએ. તેઓનામાંથી જુદા પડ્યા પછી વાણ હંકારી નામે સીધા ક્રોસ આવ્યા અને બીજે દિવસે રોદસ અને ત્યાંથી પાત્રા આવ્યા. ત્યાં ફિનિકિયા જનાર એક વહાણ મળ્યાથી અમે તેમાં બેસીને ઉપડી ગયા. પછી સેપ્રસ નજરે પડ્યો એટલે તેને ડાબી તરફ ગયા અને તૂર ઉતર્યા, કેમ કે ત્યાં વાણમાંનો માલ ઉતારવાનો. અમને શિષ્ય મળી આવ્યાથી ત્યાં અમે 7 દિવસ રહ્યા. તેઓએ આત્માની પ્રેરણાથી પાઉલને કહ્યું કે તારે યરૂશલેમમાં પગ મૂકવો નહીં. તે દિવસો પૂરા થયા પછી અમે નીકળીને આગળ ચાલ્યા. ત્યારે તેઓ સર્વ સ્ત્રી છોકરા સહિત અમને શહેરની બહાર વળાવવા આવ્યા. સમુદ્ર કાંઠે ઘૂંટણે પડીને પ્રાર્થના કર્યા પછી અમે એકબીજાને ભેટીને વાળમાં બેઠા અને તેઓ પાછા ઘેર ગયા. પછી અમે તૂરથી સફર પૂરી કરીને સોલીમાએ આવી પહોંચ્યા અને ભાઈઓએ ભેટીને 1 દિવસ તેઓની સાથે રહ્યા. બીજે દિવસે અમે ત્યાંથી નીકળીને કેસરે આવ્યા અને સુવાર્તિક ફિલિપ જે 7 સેવકોમાંનો એક હતો તેને ઘેર જઈને તેની સાથે રહ્યા. હવે આ માણસને 4 કુંવારી દીકરીઓ હતી. તેઓ પ્રબોધિકાઓ હતી. ત્યાં અમે ઘણા દિવસ રહ્યા. તે દરમિયાન આગાબાસ નામે એક પ્રબોધક યહુદાથી આવ્યો. તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરબંધ લીધો અને તેનાથી પોતાના હાથભંગ બાંધીને કહ્યું કે પવિત્ર આત્મા કહે છે કે જે માણસનો આ કમરબંધ છે તેને યરૂશલેમમાંના યહૂદીઓ આવી રીતે બાંધીને વિદેશીઓના હાથમાં સોંપશે. એ સાંભળીને અમે અને ત્યાંના લોકો પણ તેને યરૂશલેમ ન જવાની વિનંતી કરી. પાઉલે તેમને ઉત્તર આપ્યો કે તમે શું કરવા રડો છો અને મારું દિલ દુખાવો છો? હું તો એકલા બંધાવાને નહીં પણ પ્રભુ ઈસુના નામની ખાતર યરૂશલેમમાં મરવાને પણ તૈયાર છું. જ્યારે તેણે માન્યું નહીં ત્યારે પ્રભુની ઈચ્છા પ્રમાણે થાવ એમ કહીને અમે છાના રહ્યા. ત્યાર પછી અમે અમારો સરસામાન લઈને કેસરિયામાંથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને સેપ્રસના મનાસોન નામે એક જૂના શિષ્યના ઘેર જ્યાં અમારે ઉતરવાનું હતું તેને ત્યાં તેઓએ અમને પહોંચાડ્યા. અમે યરૂશલેમ આવી પહોંચ્યા ત્યારે ભાઈઓએ અમને આનંદથી આવકાર આપ્યો. બીજે દિવસે પાઉલ અમારી સાથે ત્યાં ગયો. ત્યાં સગડા વડીલો હાજર હતા. તેણે તેઓને ભેટીને તેણે કરેલી સેવા મારફતે દેવે વિદેશોમાં જે જે કરાવ્યું હતું તે વિગતવાર કહી સંભળાવ્યું. તે સાંભળીને તેઓએ દેવની સ્તુતિ કરી અને તેને કહ્યું કે ભાઈ, યહૂદીઓમાંના હજારો વિશ્વાસો થયા છે એ તું જુએ છે અને તેઓ સર્વ ચુસ્ત રીતે નિયમશાસ્ત્ર પાળે. તેઓએ તારે વિશે સાંભળ્યું છે કે તું વિદેશોમાં રહેનારા સર્વ યહૂદીઓને મૂસાના નિયમશાસ્ત્રનો ત્યાગ કરવાનું શીખવે છે અને કહે છે કે તમારે તમારા છોકરાઓની સુન્નત કરાવી નહીં અને પૂર્વજોના સંપ્રદાય પ્રમાણે ચાલવું નહીં. તો હવે શું કરું? તું આવ્યો છે એ લોકો નિશ્ચય સાંભળશે, માટે અમે તને કહીએ તેમ કર. અમારામાંના 4 માણસોએ માનતા માનેલી છે, એઓને સાથે લઈને તું પણ પોતાને શુદ્ધ કર અને તેઓનું ખર્ચ તું આપ કે તેઓ પોતાના માથા મુંડાવે. એટલે તારે વિશે જે તેઓએ સાંભળ્યું છે તેમાં કંઈ સત્ય નથી, પરંતુ તું પોતે પણ નિયમશાસ્ત્ર પાળીને ચાલે છે એવું તેઓ સર્વ જાણશે. પણ જે વિદેશોએ વિશ્વાસ કર્યો છે તેઓ સંબંધી અમે ઠરાવીને લખી મોકલી છે કે તેઓ મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી લોહીથી ગુંગળાવીને મારી નાખેલાથી તથા વ્યભિચારથી દૂર રહે. ત્યારે પાઉલ તે માણસોને સાથે લઈને બીજે દિવસે શુદ્ધ થઈને મંદિરમાં ગયો અને તેઓમાંના દરેકને સારું અર્પણ ચઢાવવામાં આવશે ત્યારે શુદ્ધિકરણના દિવસો પૂરા થશે એવું તેણે જાહેર કર્યું. તે 7 દિવસ પૂરા થવા આવ્યા ત્યારે આસિયાના યહૂદીઓએ તેને મંદિરમાં જોઈને સર્વ લોકોને ઉશ્કેરીને તેના પર હાથ નાખીને પકડી લીધો. તેઓએ બૂમ પાડી કે રે ઇસ્રાયેલી માણસો, સહાય કરો. જે માણસ સર્વ ઠેકાણા લોકોની તથા નિયમશાસ્ત્રની તથા આ સ્થાનની વિરુદ્ધ સઘળાને શીખવનાર તે આ છે. વળી તેણે ગ્રીકોને પણ મંદિરમાં લાવીને આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે, કેમ કે તેઓએ એફેસના ત્રોફિમસને તેની સાથે શહેરમાં પહેલો જોયો હતો અને પાઉલ તેને મંદિરમાં લાવ્યો હશે એમ તેઓએ ધાર્યું. ત્યારે આખું શહેર ખડી ખબડી ઉઠ્યું અને લોકો દોડીને એકઠા થઈ ગયા અને તેઓએ પાઉલને પકડીને મંદિરમાંથી બહાર કાઢ્યો અને તરત બારણા બંધ કરવામાં આવ્યા. તેઓ તેને મારી નાખવાની તજવીજમાં હતા એટલામાં પલટણના સરદારને સમાચાર મળ્યા કે આખા યરૂશલેમમાં ઉલ્લળ મચી રહ્યું છે. ત્યારે એકદમ સિપાયો તથા સુબેદારો સાથે લઈને તે તેમની પાસે દોડી આવ્યો. તેઓએ સરદારને તથા સિપાહીઓને જોયા ત્યારે તેઓએ પાવલને મારવાનું મૂકી દીધું. ત્યારે સરદારે પાસે આવીને તેને પકડીને બે સાંકળથી બાંધવાની આજ્ઞા આપી. પછી તેણે પૂછ્યું કે કોણ છે અને એણે શું કર્યું છે. ત્યારે લોકોમાંના કોઈકે એક વાત કરી અને બીજા અને કોઈએ બીજી વાત કરી. ગરબડના લીધે તે કંઈ નિશ્ચયપૂર્વક જાણી શક્યો નહીં. ત્યારે તેણે તેને કિલ્લામાં લઈ જવાની આજ્ઞા આપી. તે પગથિયા પર ચડ્યો ત્યારે લોકોના ઘસારાના લીધે સિપાહીઓને તેને ઉચકીને લઈ જવો પડ્યો. કેમ કે લોકોનું ટોળું તેઓની પાછળ ચાલીને બૂમ પાડતું હતું કે એને મારી નાખો. તેઓ પાઉલને કિલ્લામાં લઈ જતા હતા એટલામાં તેણે સરદારને કહ્યું કે મને તમારી સાથે બોલવાની રજા છે. ત્યારે તેણે પૂછ્યું, તું ગ્રીક ભાષા જાણે છે? જે મિસ્ત્રીએ કેટલાક સમય ઉપર 4,000 ખૂનીઓને ઉશ્કેરીને ફિતૂર કરાવ્યું અને તેઓમાં આગેવાન થઈને તેઓને બહાર અરણ્યમાં લઈ ગયો તે શું તું નથી? પણ પાઉલે કહ્યું કે હું કિલ્કિયાના તાસસનો યહૂદી છું. હું કંઈ પણ અપ્રસિદ્ધ શહેરનો વતની નથી. હું તમને વિનંતી કરું છું કે લોકોની આગળ મને બોલવાની રજા આપો. તેણે તેને રજા આપી ત્યારે ઊભા રહીને લોકોને હાથે ઈશારો કર્યો અને તેઓ પૂરેપૂરા છાના રહ્યા. ત્યારે તેણે ઇબ્રુ ભાષામાં બોલીને કહ્યું કે
હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છું તે સાંભળો. તેઓ તેને હિબ્રુ ભાષામાં બોલતો સાંભળીને વધારે છાના રહ્યા. તેણે કહ્યું કે હું કિલિકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું, પણ આ શહેરમાં ગમાલેલના ચરણામાં ઉછરેલો અને આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે પૂરેપૂરી રીતે શીખેલો અને આજ તમે સર્વ જેવા દેવના સંબંધમાં ચુસ્ત છો તેવો જ હું પણ હતો. વળી હું આ માર્ગના પુરુષોને તેમજ સ્ત્રીઓને બાંધીને તથા બંદીખાનામાં નાખીને મરણ પામતા સુધી સતાવતો હતો. એ વિશે પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ મારા સાક્ષી છે. વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્રો લઈને હું દમન કરવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને હું શિક્ષા કરવા સારું યરૂશલેમમાં લાવું. ચાલતા ચાલતા હું દમક પાસે પહોંચ્યો ત્યારે લગભગ મધ્યાહ્ને મારી આસપાસ આકાશમાંથી એકાએક મોટો પ્રકાશ ઝબક્યો. હું ભય પર પડી ગયો અને મને સંબોધીને કહેતા હોય એવી એક વાણી મેં સાંભળી કે શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે. ત્યારે મેં ઉત્તર આપ્યો કે પ્રભુ તું કોણ છે? તેણે મને કહ્યું કે હું ઈસુ નાઝારી છું જેને તું સતાવે છે. તે મારી સાથે જેવો હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલવાની વાણી તેઓના સાંભળવામાં આવી નહીં. ત્યારે મેં પૂછ્યું કે પ્રભુ હું શું કરું? પ્રભુએ મને કહ્યું કે ઉઠીને દમસ્કમાં જા અને જે તારે કરવાનું નિર્માણ થયું છે તે સગડા વિશે ત્યાં તને કહેવામાં આવશે. પ્રકાશના તેજને લીધે હું જોઈ શક્યો નહીં, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કમાં ગયો. નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલનારો અનાન્યા નામે એક ઈશ્વર ભક્ત હતો. ત્યાંના રહેનારા સર્વ યહૂદીઓ તેને વિશે સારું બોલતા હતા. તે મારી પાસે આવ્યો અને મારે પડખે ઊભા રહીને તેણે મને કહ્યું કે ભાઈ શાઉલ તું દેખતો થા. તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો. પછી તેણે મને કહ્યું કે તું તેની ઈચ્છા જાણે અને તે ન્યાયને જુએ અને તેના મોની વાણી સાંભળે, માટે આપણા પૂર્વજના દેવે તને પસંદ કર્યો છે. કેમ કે જે તે જોયું છે અને સાંભળ્યું છે તે વિશે સર્વ લોકોની આગળ તું તેનો સાક્ષી થશે. હવે તું કેમ ઢીલ કરે છે? ઉઠ અને તેના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે અને તારા પાપ ધોઈ નાખ. પછી હું યરૂશલેમ પાછો આવ્યો અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો. એવામાં હું મૂર્છાગત થઈ ગયો અને પ્રભુએ મને દર્શન દઈને કહ્યું કે ઉતાવળ કરીને યરૂશલેમમાંથી જલ્દી નીકળી જા, કેમ કે મારા વિશેની તારી સાક્ષી તેઓ માનશે નહીં. ત્યારે મેં કહ્યું કે પ્રભુ તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું બંદીખાનામાં નાખતો હતો અને દરેક સભાસ્થાનમાં તેઓને મારતો હતો, અને તારા શાહ સ્ટેફન નું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પાસે ઉભો હતો અને તે કામમાં રાજી હતો અને હું તેને મારી નાખનારાઓના વધ પ્રસાદવતો હતો. જ્યારે તેણે મને કહ્યું કે તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી વેગને વિદેશની પાસે મોકલી દઈશ. તેઓએ આટલે સુધી તેની વાત સાંભળી. પછી તેઓએ બૂમ પાડીને કહ્યું કે એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવાને લાયક નથી. તેઓ બૂમ પાડતા તથા પોતાના જબ્બા નાખી દેતા તથા પવનમાં ધૂળ ઉડાડતા હતા ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી. શા કારણથી તેની સામે એવી બૂમ પાડી તે જાણવા સારું તેને કોયડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું. તેઓએ તેને વાઘરીઓથી બાંધ્યો. ત્યારે પાઉલે પાસે ઉભેલા સુબેદારને કહ્યું કે જે માણસ રોમન છે અને જેને ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી તેને તમારે કોયડા મારવા એ શું કાયદેસર છે? સુબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે તું શું કરવા ધારે છે, એ માણસ તો રોમન છે. ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે મને કહે શું તું રોમન છે? તેણે કહ્યું હા. ત્યારે સરદારે ઉત્તર આપ્યો કે મેં મોટી રકમ આપીને આ નાગરિકતાનો હક ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું હું તો જન્મથી નાગરિક છું. ત્યારે જેઓ તેની તપાસ કરવાની તૈયારીમાં હતા તેઓ તરત તેને મૂકીને જતા રહ્યા અને તે રોમન છે એ જાણ્યાથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ બીજો. પણ યહૂદીઓ તેના પર તહમત મૂકે છે એનું ખરું કારણ જાણવાના ઈરાદાથી તેણે બીજે દિવસે તેના બંધનો છોડ્યા અને મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાય સભાને હાજર થવાને આજ્ઞા આપી. પછી તેણે પાઉલને લાવીને તેને તેઓની આગળ રજૂ કર્યો. આમેન.
ત્યારે પાઉલે ન્યાય સભાની સામે ટકટક જોઈ રહીને કહ્યું કે ભાઈઓ, હું આ દિન સુધી દેવની સમક્ષ શુદ્ધ અંતકરણથી વર્ત્યો છું. ત્યારે અનન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઉભા રહેનારાઓને તેના મોં પર તમાચો મારવાની આજ્ઞા કરી. ત્યારે પાઉલે તેને કહ્યું કે અરે ધોળેલી ભીંત, દેવ તને મારશે. તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છે, છતાં તું નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે. ત્યારે પાસે ઉભા રહેનારાઓએ કહ્યું કે શું તું દેવના પ્રમુખ યાજકની નિંદા કરે છે? ત્યારે પાઉલે કહ્યું કે ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો ન હતો, કેમ કે લખેલું છે કે તારા લોકોના અધિકારીનું તારે ભૂંડું બોલવું નહીં. પછી પાઉલે જોયું કે એક ભાગ સદુક્યોનો અને બીજો ફરોશ્યોનો છે. ત્યારે તેણે સભામાં પોકારીને કહ્યું કે ભાઈઓ, હું ફરોશી છું. મારા બાપ દાદા ફરોશી હતા અને ઈસરાયલની આશા તથા મુએલાના પુનરુત્થાન સંબંધે મારો ન્યાય કરવામાં આવે છે. તેણે એમ કહ્યું ત્યારે ફરોશીઓ તથા સદુક્યોની વચ્ચે તકરાર ઉભી થઈ અને સભામાં પક્ષ પડ્યા, કેમ કે સદુક્યો માને છે કે પુનરુત્થાન નથી અને દૂત અથવા આત્મા પણ નથી, પણ ફરોશીઓ એ બંને વાત માન્ય કરે છે. ત્યારે મોટી હોહા થઈ રહી અને ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઉઠ્યા ને રગજગ કરીને કહેવા લાગ્યા કે અમને આ માણસમાં કઈ અપરાધ માલુમ પડતો નથી અને કદાચ મેં અથવા દૂતે તેને કઈ કહ્યું હોય તો તેથી શું તકરાર વધી પડી. ત્યારે તેઓ પાઉલના કકડે કકડા કરશે એવું ભય લાગવાથી સરદારે સિપાહીની આજ્ઞા કરી કે જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યથી ખેંચી લાવી કિલ્લામાં લઈ આવો. તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઉભા રહીને કહ્યું કે હિંમત રાખ, કેમ કે જે મારે વિશે તે યરુશલેમમાં સાક્ષી આપી છે તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે. દિવસ ઉગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો અને સંપ ખાતે પ્રતિજ્ઞા લીધી કે પાઉલને મારી નાખીએ નહીં ત્યાં સુધી આપણે અંજળ લેવું નહીં. આ સંપ કરનારા 40 વધારે હતા. તેઓએ મુખ્ય યાજકો તથા વડીલોની પાસે જઈને કહ્યું કે અમે આકરા સોગંદથી બંધાયા છીએ કે પાઉલને મારી નાખીએ નહીં ત્યાં સુધી અમારે કંઈ પણ જીભ પર મૂકવું નહીં. માટે સભા સુદ્ધા તમે સરદારને ખબર આપો કે તેની બાબતમાં તમારે જાણે વધારે બારીકીથી તપાસ કરવી છે. માટે તે તને તમારી આગળ રજૂ કરે અને તે ત્યાં પહોંચે ત્યાં પહેલા અમે તેને મારી નાખવાને તૈયાર છીએ. પણ પાઉલના ભાણેજને તેઓના સંતાઈ રહ્યા વિશે ખબર પડી ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી. ત્યારે પાઉલે સુબેદારોમાંના એકને બોલાવીને કહ્યું કે આ જુવાની સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માંગે છે. ત્યારે તેણે સરદારની પાસે તેને તેડી જઈને કહ્યું કે પાઉલ, બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે આ જુવાને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માંગે છે. ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો અને તેને ખાનગી રીતે પૂછ્યું કે તારે મને શું કહેવાનું છે. તેણે કહ્યું કે યહૂદીઓએ તમને વિનંતી કરવાનો ઠરાવ કર્યો છે કે જાણે પાઉલ સંબંધી વધારે બારીકીથી તપાસ કરવા તેઓ માગતા હોય એ હેતુથી તમે આવતીકાલે તેને ન્યાયસભામાં લઈ આવો, માટે તમે તેઓનું કહેવું માનશો નહીં, કેમ કે તેઓમાંના 40 થી વધારે માણસ તેને સારું સંતાઈ રહ્યા છે અને તેઓ એવી પ્રતિજ્ઞાથી બંધાયા છે કે અમે તેને મારી નાખીએ નહીં ત્યાં સુધી અંજળ લઈશું નહીં. હમણાં તેઓ તૈયાર છે અને તમારા વચનની વાટ જુએ છે. ત્યારે સરદારે તે જુવાને તાકીદ આપીને વિદાય કર્યું કે તે આ વાતની મને ખબર આપી છે, એ વિશે કોઈને કહીશ નહીં. પછી તેણે બે સુબેદારને પોતાની પાસે બોલાવીને કહ્યું કે 200 સિપાહીઓને, 200 સવારોને તથા 200 બરછીવાળાઓને રાતના 9 વાગે કૈસરિયા સુધી જવાની તૈયાર રાખો અને પાઉને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલિક્સ પાસે સહી સલામત પહોંચાડવામાં આવે. તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો. એક નામદાર ફેલિક્સ હાકેમને કલોડિયસ લુસિયાસની સલામ. યહૂદે આ માણસને પકડ્યો હતો અને તેઓ તેને મારી નાખવાના હતા. ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાહીઓને સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો. તેઓ એના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારું હું તેઓની ન્યાયસભામાં એને લઈ ગયો. ત્યારે મને માલુમ પડ્યું કે તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ એના પર દોષ મૂકે છે. મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેના પર મૂકતા નથી. જ્યારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું થવાનું છે તે જ વેળાએ મેં એને તરત આપની પાસે મોકલ્યું અને એની વિરુદ્ધ જે કંઈ કહેવું હોય તેઓ આપની આગળ કહે એવી મેં ફરિયાદીઓને પણ આજ્ઞા કરી. ત્યારે તેમને મળેલી આજ્ઞા પ્રમાણે સિપાહીઓ પાઉલને સાથે લઈને રાતોરાત અંતિમ 35 આવ્યા. પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારું રહેવા દઈને તેઓ પોતે કિલ્લામાં પાછા આવ્યા. કૈસરિયા પહોંચ્યા પછી તેઓએ હાકેમને પત્ર આપ્યો અને પાઉલને પણ તેની આગળ રજૂ કર્યો. તેણે તે વાંચીને એ કયા પ્રાંતનો છે એમ પૂછ્યું. તે કિલિકિયાનો છે એવું જ્યારે તેને માલુમ પડ્યું ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ. પછી તેણે તેને હેરોદના દરબારમાં પહેરામાં રાખવાની આજ્ઞા કરી.
હાકેમની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી. તેને બોલાવવામાં આવ્યો ત્યારે તેલુલુસે નીચે પ્રમાણે તેના પર તહોમત મૂકવાનું શરૂ કરતા કહ્યું કે નેક નામદાર કેલિકસ આપતાથી અમને ઘણી સુખ શાંતિ ભોગવીએ છીએ અને આપને દીર્ઘ દ્રષ્ટિથી આ પ્રજાના લાભને અર્થે જે સુધારા કરવામાં આવ્યા છે તે અમે સર્વ પ્રકારે અને સર્વ સ્થળે પૂરેપૂરી કૃતજ્ઞતાથી સ્વીકારીએ છીએ. પણ હું આપને વધારે તસ્તી ન આપું માટે હું આપને વિનંતી કરું છું કે કૃપા કરીને અમારી થોડી વાતો સાંભળો, કેમ કે આ માણસ અમને પીડાકારક તથા આખા જગતના સર્વ યહૂદીઓમાં બંડ ઉઠાવનાર તથા નાઝારીઓના પંથનો આગેવાન માલુમ પડ્યો છે. તેણે મંદિરને પણ અશુદ્ધ કરવાનો પ્રયત્ન કર્યા ત્યારે અમે તેને પકડ્યો. અમે અમારા શાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરવા ચાહતા હતા પણ લુયાસ સરદાર આવીને બહુ જબરજસ્તી કરીને અમારા હાથમાંથી એને છોડાવી લઈ ગયો અને એના પર ફરિયાદ કરનારાઓએ આપની પાસે આવવાની આજ્ઞા કરી. એથી તપાસ આપ પોતે કરશો, એથી અમે એના પર જે જે દોષ મૂકીએ છીએ તે સર્વથી આપ વાફેક થશો. હકીકત એ પ્રમાણે છે એમ કહીને યહૂદીઓ પણ ફરિયાદમાં સામેલ થયા. પછી હાકેમે પાઉલને બોલવાનો ઈશારો કર્યો ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ઘણા વર્ષથી આપ આ દેશના ન્યાયાધીશ છો, એ જાણીને હું ખુશીથી મારા બચ્ચામાં પ્રત્યુત્તર આપું છું, કેમ કે તપાસ કરવાથી આપને માલુમ પડશે કે ભજન કરવાને માટે યરૂશાલેમ જવાની મને 12 કરતાં વધારે દિવસ થયા નથી. તેઓએ મને મંદિરમાં, સભાસ્થાનોમાં કે શહેરમાં કોઈની સાથે વાદ વિવાદ કરતો અથવા લોકોમાં બંડ ઉઠાવતો જોયો નથી. તેઓ હમણાં મારા પર જે તહોમતો મૂકે છે તે તેઓ આપની આગળ સાબિત કરી શકતા નથી, પણ આપની આગળ હું આટલું કબૂલ કરું છું કે જે માર્ગને તેઓ પાખણ કહે છે તે પ્રમાણે હું અમારા પૂર્વજોના દેવની ભક્તિ કરું છું, અને જે વાતો નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં લખેલી છે તે સર્વ હું માનું છું. ન્યાયો તથા અન્યાયનું પુનરુત્થાન થશે એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ દેવ વિશે આશા રાખું છું. એમ માનીને હું દેવની તથા માણસોની પ્રત્યે હંમેશા નિર્દોષ અંતકરણ રાખવાનો પ્રયત્ન કરું છું. હવે ઘણા વર્ષો પછી હું મારા લોકોને દાન આપવાને તથા અર્પણો કરવાને આવ્યો. તે દરમિયાન તેઓએ મને મંદિરમાં શુદ્ધ થયેલો જોયો. ત્યાં ભીડ કે તોફાન થયું ન હતું, પણ આસિયાના કેટલાક યહૂદીઓ ત્યાં હતા. જો મારી વિરુદ્ધમાં તેઓને કંઈ બોલવાનું હોત તો તેઓએ અહીં આપની પાસે આવીને તહોમત મૂકવું જોઈતું હતું, નહીં તો આ માણસો પોતે કહી બતાવે કે હું ન્યાય સભાની આગળ ઊભો હતો ત્યારે મારામાં 100 દોષ તેઓને માલુમ પડ્યો હતો. એટલું તો ખરું જ કે તેઓની મધ્ય ઊભા રહીને મેં આ એક વાત કહી હતી કે મોઈલાના પુનરુત્થાન વિશે તમારી રૂબરૂ આજે મારો ન્યાય કરવામાં આવે છે. પણ કેલિકસને તે માર્ગ વિશે વધારે ચોક્કસ જ્ઞાન હતું, માટે લુયાસ સરદાર આવશે ત્યારે હું તમારા કામનો નિર્ણય કરીશ એમ કહીને તેણે કામ મુલતવી રાખ્યું. તેણે સુબેદારને આજ્ઞા કરી કે તારે તેને પહેરામાં રાખવો, પણ તેને છૂટ આપી અને તેના મિત્રોમાંના કોઈને તેની સેવા કરવાની મના કરવી નહીં. કેટલાય દિવસ પછી કેલિકસ પોતાની સ્ત્રી દ્રુસિલા, જે યહૂદણ હતી, તેની સાથે આવ્યો. ત્યારે તેણે પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધથી તેની વાત સાંભળી. પાઉલ સદાચાર તથા સંયમ તથા આવનાર ન્યાયકાળ વિશે તેને સમજાવતો હતો. ત્યારે કેલિકસે ભયભીત થઈને ઉત્તર આપ્યો કે હમણાં તો તું જા, મને અનુકૂળ પ્રસંગ મળેથી હું તને બોલાવીશ. તે એવી પણ આશા રાખતો હતો કે પાઉલ મને પૈસા આપશે, એ માટે તેને ઘણીવાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો. પણ 2 વર્ષ પછી કેલિકસને ઠેકાણે પોકિયુસ ફેતુસ આવ્યો, અને યહૂદીઓને ખુશ કરવાની ઈચ્છાથી કેલિકસ પાઉલને બંધનમાં મૂકી ગયો. આમેન.
તેનો 25મો અધ્યાય. હવે ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને 3 દિવસ પછી કાઈસાજાથી યરૂશાલેમ ગયો. ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ તેની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી. તેઓએ તેની વિરુદ્ધ તેને વિનંતી કરી કે તેને યરૂશાલેમ તેડાવી મંગાવવાની મહેરબાની કરો. તે એવા હેતુથી કે તેઓ માણસોને સંતાડી રાખીને માર્ગમાં તેને મારી નંખાવે. પણ ફેસ્તસે ઉત્તર આપ્યો કે પાઉલને કાઈસારિયામાં પહેરામાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દાડામાં જવાનો છું, માટે તમારામાં જેઓ વજનદાર હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ ગુનો હોય તો તેના પર તેઓ તહોમત મૂકે. તેઓની સાથે 8 દિવસથી વધારે ન રહેતા તે કાઈસારિયા ગયો, અને બીજે દિવસે ન્યાયસન પર બેસીને તેને પાઉલને પોતાની રૂબરૂ લાવવાની આજ્ઞા કરી. તે હાજર થયો ત્યારે યરૂશલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઉભા રહીને તેના પર સંખ્યાબંધ ભારે તહોમતો મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહીં. ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા મંદિર અથવા કૈસરની વિરુદ્ધ મેં કંઈ ગુનો કર્યો નથી. પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઈચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે શું તું યરૂશલેમ જઈને ત્યાં એ વાતો વિશે મારી આગળ તારો ન્યાય કરવાને રાજી છે? પાઉલે કહ્યું કે કૈસરના ન્યાયાસન આગળ ઉભો છું, ત્યાં જ મારો ન્યાય થવો જોઈએ. મેં યહૂદીઓનું કંઈ ગુંડું કર્યું નથી, એ આપ સારી પાસે જાણો છો. જો હું ગુનેગાર હોઉં અને દેહાદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોત તો હું મરવાને ના પાડતો નથી. પણ જે વિશે તેઓ મારા પર તોમત મૂકે છે તેઓ માની જો એકે વાત ખરી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કૈસરની પાસે રાત માગું છું. ત્યારે ફેસ્ટસે ન્યાય સભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે કૈસર પાસે દાદ માગે છે તો કૈસરની પાસે તારે જવું પડશે. કેટલાક દિવસ વીત્યા પછી આગ્રિપા રાજા તથા બેરનિકે કૈસારી આલા અને ફેસ્ટસની મુલાકાત લીધી. તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યા. પછી ફેસ્ટસે પાઉલ સંબંધેની વાત રાજાને જાહેર કરીને કહ્યું કે ફેલિક્સ એક બંદીવાનને મૂકી ગયો છે. જ્યારે હું યરુસલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના ઉપર ફરિયાદ કરીને તેને ગુનેગાર ઠરાવવાની માગણી કરી. તેઓને મેં ઉત્તર આપ્યો કે કોઈ પણ પ્રવર્તકને ફરિયાદીઓની રૂપરૂપ તમસ વિશે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને મારી નાખવાને સોંપી દેવો એ રૂમીઓની રીત નથી. તે માટે જેઓ એકઠા થયા ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો મેં હુકમ કર્યો. ફરિયાદીઓએ ઊભા થઈને હું ધારતો હતો તેઓ કોઈ પણ દુષ્કૃત વિશે તેના પર તોમત મૂક્યું નહીં, પણ પોતાના ધર્મ વિશે તથા ઈસુ કરીને કોઈ માણસ જે મરી ગયો છે પણ જેને વિશે પાઉલ કહે છે કે તે જીવતો છે તે સંબંધે તેઓએ તેની વિરુદ્ધ કેટલાક સવાલ ઉઠાવ્યા. એ બાબત વિશે કેવી રીતે તપાસ કરવી તેની મને સૂઝ પડી નહીં. તેથી મેં પૂછ્યું કે શું તું યરુસલેમ જઈને ત્યાં આ બાબતો સંબંધે તારો ન્યાય કરવા ઈચ્છે છે? પણ મારા મુકરદમાનો ફેંસલો પાછળથી થવો જોઈએ તેવી પાઉલે માગણી કરી. તેથી કૈસરની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને કેદમાં રાખવાનો મેં હુકમ કર્યો. ત્યારે આગ્રિપાએ ફેસ્ટસને કહ્યું કે એ માણસનું સાંભળવાની મારી પણ ત્યારની ઈચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે આવતીકાલે જ આપને તેનું સાંભળવાની તક મળશે. માટે બીજે દિવસે આગ્રિપા તથા બેરનિકે મોટા દબદબામાં આવીને સરદારો તથા શહેરના મુખ્ય માણસો સાથે દરબારમાં દાખલ થયા. ત્યારે ફેસ્ટસની આજ્ઞાથી તેઓ પાઉલને રજૂ કર્યો. પછી ફેસ્ટસે કહ્યું કે હે આગ્રિપા રાજા તથા હાજર થયેલા સર્વ સદગૃહસ્થો, જે માણસ વિશે યહૂદીઓના આખા સમુદાય યરુસલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી અને તેને જીવતો રહેવા દેવો યોગ્ય નથી તેવો પોકાર કર્યો તેને તમે જુઓ છો. પણ મને એવું માલુમ પડ્યું કે તેણે તિહાજ દંડની યોગ્ય કંઈ કર્યું નથી. વળી તેણે પોતે પાત્સાની પાસે દાદ માગી, તેથી મેં તેને રોમ મોકલી દેવાનો નિશ્ચય કર્યો છે. તેને વિશે એવી કંઈ ચોક્કસ હકીકત મને મળી નથી કે જે હું મારા ધણી પર લખી મોકલું. માટે મેં તમારી આગળ અને હે અગ્રિપા રાજા વિશેષ કરીને આપની આગળ તેને રજૂ કર્યો છે, જેથી તેની તપાસ થયા પછી મને કંઈ લખી મોકલવાનું મળી આવે. કેમ કે બંદીવાનને મોકલવો અને તેના પરના તોમત ન દર્શાવવા એ મને અયોગ્ય લાગે છે. ઈશ્વર પિતા તેમના વાંચેલા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.